એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા નામની વાત કરવાના છીએ જે લગભગ બધાએ સાંભળ્યું જ હશે, નિકોલસ કોપરનિકસ.
નમસ્કાર. હા, કોપરનિકસ એટલે તરત મગજમાં આવે કે જેમણે કહ્યું પૃથ્વી નહીં સૂર્ય કેન્દ્રમાં છે.
બરાબર, પણ શું આખી વાત આટલી જ હતી કે પછી એની પાછળ કોઈ ઊંડી વધુ જટિલ કહાણી છે?
ચોક્કસ છે, અને આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણો આધાર છે ઓવેન જિંજરિચના બે પુસ્તકોનો સારાંશ, એક કોપરનિકસ અને બીજું કોપરનિકસ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
ઓવેન જિંજરિચ, એમનું નામ મેં સાંભળ્યું છે, ખગોળશાસ્ત્રના ઇતિહાસકાર ખરું ને?
હા, અને એમણે કોપરનિકસ વિશેની આપણી જે એમ કે સામાન્ય સમજ છે ને, એને ઘણી રીતે પડકારી છે.
એટલે પેલી વાત કે કોપરનિકસ એટલે એક મોટા ક્રાંતિકારી જેમણે એકલા હાથે બધું બદલી નાખ્યું, એ કદાચ પૂરી સાચી નથી?
બિલકુલ. જિંજરિચ કહે છે કે વાસ્તવિકતા ઘણી વધુ રસપ્રદ છે, અને આ સમજવું અગત્યનું છે કારણ કે એનાથી આપણને ખ્યાલ આવે છે કે વિજ્ઞાનમાં મોટા વિચારો કેવી રીતે જન્મે છે અને પછી ધીમે ધીમે સ્વીકારાય છે.
હા, એ પ્રક્રિયા ઘણીવાર આપણે ધારી એટલી ઝડપી નથી હોતી.
સાચી વાત. કોપરનિકસની વાર્તા આપણને વિજ્ઞાન કઈ રીતે કામ કરે છે, પરિવર્તન સામે કેવો પ્રતિભાવ હોય છે, અને ક્યારેક ક્રાંતિના મૂળ પણ કેટલા રૂઢિચુસ્ત હોઈ શકે છે, એ બધું શીખવે છે.
તો ચાલો શરૂઆત કરીએ આ ઓવેન જિંજરિચથી. કોણ હતા એ, અને એમની વાતમાં એવું શું ખાસ હતું કે આપણે એમના થકી કોપરનિકસને સમજીએ?
ઓવેન જિંજરિચ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા, ખગોળશાસ્ત્ર અને વિજ્ઞાનના ઇતિહાસના. પણ એમની ખરી ઓળખ એમના એક અસાધારણ કામથી છે.
કયું કામ?
એમણે લગભગ 30 વર્ષ કોપરનિકસનું જે મૂળ પુસ્તક છે, ડી રિવોલ્યુશનિબિસ ઓર્બિયમ કોલેસ્ટિયમ, એટલે કે આકાશી ગોળાઓના પરિભ્રમણ પર, એની 16મી સદીની પહેલી અને બીજી આવૃત્તિની લગભગ બધી જ ઉપલબ્ધ નકલો શોધી કાઢી.
30 વર્ષ ફક્ત જૂની બુક્સ શોધવા અને જોવા માટે, અકલ્પનીય કહેવાય.
હા, એને એમણે ખાલી શોધી જ નહીં, એનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. એનાથી શું મળ્યું ખબર છે?
શું?
એમને પહેલીવારે નક્કર પુરાવા મળ્યા કે એ સમયના ખગોળશાસ્ત્રીઓએ એ પુસ્તકને ખરેખર કેવી રીતે વાપર્યું હતું. કયા પાના પર નિશાની કરી, શું નોંધ લખી, કયા ભાગ પર ભાર મૂક્યો.
ઓહ, એટલે પુસ્તકનો વાસ્તવિક પ્રભાવ શું હતો એ સમજાયું. આ તો જબરદસ્ત ડિટેક્ટિવ વર્ક જેવું થયું.
બરાબર. અને કારણ કે જિંજરિચ પોતે ખગોળશાસ્ત્રી પણ હતા અને ઇતિહાસકાર પણ, એટલે એ ટેકનિકલ બાબતો પણ સમજતા હતા અને એને ઐતિહાસિક સંદર્ભમાં પણ મૂકી શકતા હતા. આ બહુ ઓછું જોવા મળે.
સમજાયું. તો આટલા ઊંડા સંશોધન પછી એમનો મુખ્ય તર્ક શું છે? કોપરનિકન ક્રાંતિ વિશે શું કહે છે?
એમનો સૌથી મોટો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ કોપરનિકન ક્રાંતિ જે આપણે કહીએ છીએ, એ કોઈ એક રાતમાં થયેલો ધડાકો નહોતો. એ ખરેખર તો એક બહુ જ ધીમી, જટિલ અને ક્રમિક પ્રક્રિયા હતી.
ધીમી? કેટલી ધીમી?
લગભગ 150 વર્ષ. કોપરનિકસે વિચાર રજૂ કર્યો એ પછી એને પૂરેપૂરો સ્વીકારવામાં અને એના બધા પરિણામો સમજવામાં 150 સદી નીકળી ગઈ.
150 સદી એટલે પેલી એક ક્રાંતિકારી આવ્યો અને દુનિયા બદલાઈ ગઈ વાળી વાત તો સાવ ગઈ.
હા, જિંજરિચ કહે છે કે કોપરનિકસ પોતે પણ કદાચ પોતાને ક્રાંતિકારી નહોતા માનતા. એમના મતે કોપરનિકસ એક એમ કહી શકાય કે રૂઢિચુસ્ત વિદ્વાન હતા.
રૂઢિચુસ્ત, જેણે પૃથ્વીને ખસેડી દીધી એ કઈ રીતે?
કારણ કે એમનો મુખ્ય ઉદ્દેશ્ય બળવો કરવાનો નહોતો. એ તો ખગોળશાસ્ત્રની એક જૂની સમસ્યા, એક જૂનો સિદ્ધાંત હતો, એને સુધારવા માંગતા હતા. પ્રાચીન ગ્રીક લોકો માનતા હતા કે ગ્રહો સમાન વર્તુળાકાર ગતિથી ફરે છે, એકદમ પરફેક્ટ વર્તુળમાં એક સરખી સ્પીડથી.
હા, એ તો સાંભળ્યું છે.
પણ કોપરનિકસના સમયમાં જે મોડેલ ચાલતું હતું, ટોલેમીનું મોડેલ, એમાં આ સિદ્ધાંત જળવાતો નહોતો. કોપરનિકસને એ વાત ખટકતી હતી. એમને તો પેલી જૂની સુંદર સુમેળભરી વ્યવસ્થા પાછી લાવવી હતી.
ઓકે, તો આપણે પહેલા ટોલેમીની સિસ્ટમ સમજવી પડશે. કોપરનિકસ પહેલા દુનિયા બ્રહ્માંડને કેવી રીતે જોતી હતી?
લગભગ 1400 વર્ષ સુધી ટોલેમીનું મોડેલ જ સ્વીકૃત હતું. એમાં પૃથ્વી સ્થિર હતી બ્રહ્માંડના કેન્દ્રમાં અને ચંદ્ર, સૂર્ય, બીજા ગ્રહો એ બધા એની આસપાસ ફરતા હતા.
પણ એ સીધું સાધું નહોતું ખરું ને? મેં સાંભળ્યું છે કે એમાં બહુ બધી ગૂંચવણો હતી.
હા બિલકુલ, કારણ કે ગ્રહો આકાશમાં સીધા રસ્તે નથી ચાલતા. ક્યારેક એ ધીમા પડે, ક્યારેક તેજ થાય, ક્યારેક તો પાછા ફરતા પણ દેખાય, જેને વક્રી ગતિ કહેવાય છે.
હા, રેટ્રોગ્રેડ મોશન.
બરાબર. આ બધું સમજાવવા ટોલેમીએ બહુ જ જટિલ ભૂમિતિ વાપરી હતી. એમણે એપિસાયકલ એટલે કે નાના વર્તુળો અને ડેફરન્ટ એટલે કે મોટા વર્તુળોની રચના કરી. ગ્રહ પોતે નાના વર્તુળ પર ફરે અને એ નાનું વર્તુળ મોટા વર્તુળ પર ફરે.
બાપરે, આ તો બહુ ગૂંચવણભર્યું લાગે છે.
અને એમાં પણ સૌથી મોટી સમસ્યા હતી એક ગાણિતિક ટૂલ જેને ઇક્વાન્ટ કહેવાય છે.
ઇક્વાન્ટ એ શું હતું વળી?
ઇક્વેન્ટ એક કાલ્પનિક બિંદુ હતું જે વર્તુળના કેન્દ્રમાં ન હતું. ગ્રહની ગતિને અવલોકનો સાથે મેચ કરવા ટોલેમીએ ધારવું પડ્યું કે ગ્રહની ગતિ ખરા કેન્દ્રથી નહીં પણ આ ઇક્વેન્ટ બિંદુથી જોવામાં આવે તો એક સમાન લાગે છે.
ઓહ, એટલે કેન્દ્ર સિવાયના કોઈ બીજા બિંદુથી ગતિ સરખી લાગે.
હા, ગાણિતિક રીતે એ કામ કરતું હતું, આગાહીઓ મળતી હતી. પણ પેલો મૂળભૂત સિદ્ધાંત હતો ને, સમાન વર્તુળાકાર ગતિ, એનો ભંગ થતો હતો અને આ જ વાત કોપરનિકસને ખૂંચતી હતી. જિંજરિચ કહે છે કે કોપરનિકસ માટે આ ઇક્વેન્ટ એક રાક્ષસ જેવું હતું જેને દૂર કરવું જ રહ્યું.
એટલે એમની પ્રેરણા નવા અવલોકનો નહોતા પણ એક દાર્શનિક, એક સૌંદર્યલક્ષી અસંતોષ હતો. એમને વધુ સુગળ, વધુ તાર્કિક સિસ્ટમ જોઈતી હતી.
બરાબર. એમને લાગતું હતું કે બ્રહ્માંડ આટલું અણઘટ ન હોઈ શકે, એમાં એક આંતરિક સુમેળ હોવો જોઈએ. એ પોતે પોલેન્ડમાં એક ચર્ચના સંચાલક હતા, કેનન, બહુ વિદ્વાન માણસ. ઇટાલીમાં ભણ્યા હતા એટલે પુનર્જાગરણના વિચારો, પ્રાચીન ગ્રંથો ફરીથી વાંચવાની વાત એ બધાથી પ્રભાવિત હતા.
અને એમણે લગભગ 40 વર્ષના પર કામ કર્યું ખરું ને, શાંતિથી?
હા, લગભગ 4 દાયકા. એમણે પોતાના શરૂઆતના વિચારો એક નાના હસ્તલિખિત નિબંધ કોમેન્ટારિયોલસમાં મિત્રોને આપ્યા હતા, પણ મુખ્ય પુસ્તક લખવામાં ઘણો સમય લાગ્યો. મુખ્ય ધ્યેય, ઇક્વન્ટ કાઢો, સમાન વર્તુળાકાર ગતિ પાછી લાવો અને એવી સિસ્ટમ બનાવો જે ગ્રહોની વક્રી ગતિ જેવી બાબતોને કુદરતી રીતે સમજાવે પૃથ્વીની ગતિના પરિણામ રૂપે.
અને એમના મોડેલથી ગ્રહોના અંતરનો પણ અંદાજ મળ્યો જે પહેલા નહોતો મળતો.
હા, સાપેક્ષ અંતર ગણવાનું શક્ય બન્યું. એક મોટી સિદ્ધિ હતી.
અને પછી છેવટે એમના મૃત્યુના વર્ષે 1543માં પેલું પ્રખ્યાત પુસ્તક આવ્યું, ડી રેવોલ્યુશની બસ.
હા, અને એ પણ એમના એક યુવાન મિત્ર અને ગણિતશાસ્ત્રી જ્યોર્જ રેટિક્સના ભારે આગ્રહ પછી જ પ્રકાશિત થયું. કોપરનિકસ પોતે થોડા ખચકાતા હતા.
કેમ?
કદાચ ટીકાનો ડર હશે. પુસ્તક પોતે બહુ જ ટેકનિકલ હતું. ટોલેમીના અમાજસની શૈલીમાં જ લખાયેલું. સામાન્ય વાચક માટે તો સમજવું લગભગ અશક્ય હતું. ફક્ત તાલીમ પામેલા ખગોળશાસ્ત્રીઓ માટે જ હતું.
અને પેલી પ્રસ્તાવનાની વાત ઓસિએન્ડરની, એ શું હતી?
હા, એ બહુ રસપ્રદ કિસ્સો છે. એન્ડ્રેસ ઓસિએન્ડર એક લ્યુથરન ધર્મશાસ્ત્રી હતા જે છાપકામની દેખરેખ રાખતા હતા. એમણે કોપરનિકસને પૂછ્યા વગર પુસ્તકની શરૂઆતમાં એક અનામી પ્રસ્તાવના ઉમેરી દીધી.
શું લખ્યું એમાં?
એમણે લખ્યું કે વાચકોએ આ સૂર્યકેન્દ્રીય મોડેલને વાસ્તવિકતા તરીકે ન લેવું, એને ફક્ત એક પૂર્વધારણા, હાઇપોથિસિસ ગણવી, ગ્રહોની સ્થિતિની ગણતરી કરવા માટેનું એક ઉપયોગી ગાણિતિક સાધન માત્ર.
ઓહ, એટલે કે આ સાચું છે એવું માનતા નહીં પણ ગણતરી માટે કામનું છે.
બરાબર. આનાથી પુસ્તકને તાત્કાલિક ધાર્મિક વિરોધથી બચાવ મળ્યો, પણ એને પુસ્તકના મૂળ સંદેશને થોડો મંદ પાડી દીધો. ઘણા લોકોએ એને ખરેખર માત્ર ગણતરીનું સાધન જ માન્યું.
પણ શું કોપરનિકસનું મોડેલ ખરેખર ટોલેમી કરતાં વધુ સચોટ હતું? આગાહીઓ સારી કરતું હતું?
નવાઈની વાત એ છે કે શરૂઆતમાં તો નહીં, એ કંઈ તરત જ વધારે સરળ કે સચોટ નહોતું. કોપરનિકસે પણ વર્તુળો તો વાપર્યા જ હતા. ઇક્વન્ટ કાઢવા માટે એમને બીજા એપિસાયકલ ઉમેરવા પડ્યા હતા.
તો પછી એનો સ્વીકાર કે રીતે થયો જો એ વધુ સચોટ નહોતું અને ઉપરથી પૂર્વધારણા કહેવાયું?
અહીં જિંજરિચનું પેલું નક્કોલોનું સંશોધન કામ આવે છે. નહીં,
એકદમ. જિંજરિચે પોતાની તપાસથી સાબિત કર્યું કે પુસ્તકને અવગણવામાં આવ્યું નહોતું. એ સમયના લગભગ બધા જ મોટા ખગોળશાસ્ત્રીઓએ એ ખરીદ્યું, વાંચ્યું અને એના પર નોંધો પણ બનાવી. એ બહુ પ્રભાવશાળી પુસ્તક હતું.
પણ પછી વાપર્યું કઈ રીતે?
મોટાભાગના લોકોએ ખાસ કરીને ઓસિયન્ડરની પ્રસ્તાવનાને કારણે એક વ્યવહારુ રસ્તો અપનાવ્યો. એમણે કોપરનિકસની ગણિતની રીતો, એમના મોડેલ્સ, એનો ઉપયોગ કરીને વધુ સારા અને સચોટ ખગોળીય કોષ્ટકો બનાવ્યા, જેમ કે ઇરાસ્મસ રેઇનહોલ્ડે બનાવેલા પ્રુટેનિક ટેબલ્સ બહુ પ્રખ્યાત થયા.
એટલે ગણિત વાપર્યું પણ પૃથ્વી ફરે છે એ સિદ્ધાંત ન માન્યો?
હા, મોટાભાગના નહીં. એમણે પુસ્તકને બે ભાગમાં વહેંચી નાખ્યું, ઉપયોગી ગણિત અને શંકાસ્પદ બ્રહ્માંડ વિજ્ઞાન. આ વિભાજન ઘણા દાયકાઓ સુધી ચાલ્યું.
અને ચર્ચે પણ તરત વિરોધ નહોતો કર્યો? ના, કેથોલિક ચર્ચે સત્તાવાર રીતે પુસ્તકને સસ્પેન્ડ કર્યું. પ્રતિબંધ નહીં પણ સુધારાની જરૂર છે એમ કહ્યું. છેક 1616માં, પુસ્તક છપાયાના 70 વર્ષ પછી. અને એ પણ સીધો કોપરનિકસનો વિરોધ નહોતો, એ તો ગેલિલિયો જે રીતે આક્રમક રીતે એનો પ્રચાર કરતા હતા એની પ્રતિક્રિયા હતી.
સમજાયું. તો કોપરનિકસે તો શરૂઆત કરી, પણ આખી ક્રાંતિ પૂરી કોણે કરી? આ 150 વર્ષમાં બીજા કોણ કોણ આવ્યા?
આ એક સાંકળ હતી. પહેલા આવ્યા ટાયકો બ્રાહે. એમણે પોતાના જીવનકાળ દરમિયાન ગ્રહો અને તારાઓના અત્યંત સચોટ અવલોકનો નોંધ્યા. નરી આંખે કરેલા અવલોકનોમાં એમનાથી વધુ સચોટ કોઈ નહોતું.
એમનો ડેટા બહુ કિંમતી હશે.
ખૂબ જ. અને એ ડેટા વારસાગત મળ્યો જોહાન્સ કેપ્લરને. કેપ્લર ટાયકોના સહાયક હતા.
કેપ્લર એટલે લંબગોળ કક્ષાવાળા?
બરાબર. કેપ્લરે વર્ષોની મહેનત પછી ટાયકોના ડેટા પરથી સાબિત કર્યું કે ગ્રહો વર્તુળમાં નહીં પણ લંબગોળ એલિપ્સિસ કક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે. આ એક જબરદસ્ત શોધ હતી. એણે પેલા બધા વધારાના વર્તુળોની જટિલતા દૂર કરી દીધી
અને મોડેલને સચોટ બનાવી દીધું.
હા, સૂર્યકેન્દ્રીય મોડલ હવે ગાણિતિક રીતે ટોલેમી કરતાં ઘણું સરળ અને વધુ સચોટ બની ગયો.
અને ગેલિલિયો, એમણે શું કર્યું?
ગેલિલિયો ગેલિલીએ ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો. એ સમયે ટેલિસ્કોપ નવી શોધ હતી. એમણે ટેલિસ્કોપ આકાશ તરફ તાક્યું અને એવી વસ્તુઓ જોઈ જે પહેલાં કોઈએ નહોતી જોઈ. ચંદ્ર પર પર્વતો અને ખાડા, ગુરુગ્રહની આસપાસ ફરતા 4 ચંદ્રો, શુક્રગ્રહની કળાઓ, જેમ ચંદ્રની કળાઓ હોય છે તેમ.
આ બધું કોપરનિકસના મોડેલને ટેકો આપતું હતું.
હા, ખાસ કરીને શુક્રની કળાઓ. એ ફક્ત ત્યારે જ શક્ય બને જો શુક્ર સૂર્યની આસપાસ ફરતો હોય, પૃથ્વીની નહીં. આ બધા અવલોકનોએ જૂના પૃથ્વી કેન્દ્રિત વિચાર પર ગંભીર સવાલો ઊભા કર્યા.
અને અંતે ન્યૂટન આવ્યા, જેમણે ગુરુત્વાકર્ષણથી બધું સમજાવ્યું.
બરાબર. ન્યૂટને જણાવ્યું કે કયો ભૌતિક નિયમ આ બધી ગતિને નિયંત્રિત કરે છે. આમ કોપરનિકસે શરૂ કરેલી વૈચારિક યાત્રા કેપ્લર, ગેલિલિયો અને ન્યૂટન જેવા દિગ્ગજોના ખભા પર સવાર થઈને પૂર્ણ થઈ.
ખરેખર આ તો એક મહાન સહિયારી સિદ્ધિની ગાથા છે. ચલો આમાંથી આપણે મુખ્ય શું શીખી શકીએ એના પર વાત કરીએ. પેલો મુદ્દો તો સ્પષ્ટ છે, ક્રાંતિ ધીમી અને ક્રમિક હતી.
હા, મોટા ફેરફારોમાં સમય લાગે છે, ધીરજ રાખવી પડે. બીજું, વિજ્ઞાનમાં માત્ર તર્ક અને ગણિત જ નહીં પણ સૌંદર્ય અને સુમેળની શોધ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. કોપરનિકસની પ્રેરણા એનું ઉદાહરણ છે.
અને પેલી વાત કે કોપરનિકસ પોતે રૂઢિચુસ્ત હતા, પણ એમનું કામ ક્રાંતિકારી સાબિત થયું. કેટલીક વાર પરંપરાને સુધારવાનો પ્રયાસ જ નવી દિશા ખોલી દે છે.
ચોક્કસ. અને ચોથો મુદ્દો, નવા વિચારોનો સ્વીકાર ઘણીવાર તબક્કાવાર થાય છે. પહેલા કદાચ એના વ્યવહારુ પાસાને અપનાવાય અને પછી ધીમે ધીમે એની પાછળની વાસ્તવિકતા સ્વીકારાય, જેમ કોપરનિકસના ગણિતનું થયું.
અને પાંચમો મુદ્દો પણ મહત્વનો છે. પૃથ્વી કેન્દ્રમાંથી હટી એનાથી શરૂઆતમાં કદાચ લાગ્યું હોય કે માનવનું મહત્વ ઘટ્યું, પણ અંતે તો એ માનવ બુદ્ધિની ક્ષમતા દર્શાવે છે કે આપણે બ્રહ્માંડને સમજી શકીએ છીએ.
સાચી વાત. એ આપણને નમ્ર પણ બનાવે છે અને આપણી ક્ષમતાનો ઉત્સવ પણ મનાવે છે.
આ પુસ્તકોમાંથી કેટલાક વિચારો કે અવતરણો પણ બહુ યાદગાર છે. જેમ કે કોપરનિકસે કહેલું, ગણિત ગણિત શાસ્ત્રીઓ માટે લખાયેલું છે.
હા, એ બતાવે છે કે એમનું કામ કેટલું ટેકનિકલ હતું અને એ સમયે એના માટે ખાસ જ્ઞાન જરૂરી હતું. ક્રાંતિકારી વિચારો સમજવા હંમેશા સહેલા નથી હોતા.
બીજો એક વિચાર કોપરનિકસનો દ્રષ્ટિકોણ હતો કે બ્રહ્માંડ આપણા માટે એક પરમ સારા અને વ્યવસ્થિત સર્જનહાર દ્વારા બનાવવામાં આવ્યું છે.
આ મહત્વનું છે. એમના માટે વિજ્ઞાન અને ધર્મ સામસામે નહોતા. એ તો ઈશ્વરની રચનાની સુંદરતા અને વ્યવસ્થાને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ હતો.
અને એમનો મુખ્ય સિદ્ધાંત, સૌની મધ્યમાં સૂર્ય બિરાજે છે અને એનો તર્ક પૃથ્વીની ગતિ એકલી જ આકાશમાં દેખાતી ઘણી અસમાનતાઓને સમજાવવા માટે પૂરતી છે.
આ જ તો એમના મોડલની તાકાત હતી. એક મૂળભૂત ફેરફારથી ઘણા બધા કોયડાઓ આપોઆપ ઉકેલાઈ જતા હતા. એની સમજાવવાની શક્તિ ગજબની હતી.
અને છેલ્લે જિંજરિચનો મુદ્દો. કોપરનિક્સની મુખ્ય પ્રેરણા ઇક્વેન્ટ પ્રત્યેનો દાર્શનિક અસંતોષ હતો.
હા, એ યાદ અપાવે છે કે વૈજ્ઞાનિક ક્રાંતિ ફક્ત વધુ સારી આગાહીઓ માટે નથી હોતી, પણ ક્યારેક બ્રહ્માંડની વધુ સુંદર, વધુ તાર્કિક સમજ મેળવવા માટે પણ હોય છે.
તો આ બધી વાતો પરથી આજના જીવનમાં શું ઉપયોગી થઈ શકે, આપણે શું લઈ શકીએ?
મને લાગે છે, પહેલું તો ધીરજ અને દ્રઢતા. કોઈ મોટા વિચાર પર કામ કરતા હોઈએ, કોઈ મુશ્કેલ પ્રોજેક્ટ હોય, તો કોપરનિકસની જેમ લાંબો સમય લાગી શકે છે. હિંમત હારવાની નહીં.
બરાબર. બીજું શું?
બીજું, વ્યાપક દ્રષ્ટિકોણ રાખવો. ફક્ત ટેકનિકલ ડિટેલ્સમાં જ નહીં, પણ મોટા ચિત્રને, એની પાછળના દર્શનને પણ સમજવું. ઘણીવાર નવા ઉકેલો અલગ અલગ ક્ષેત્રોના સંગમ પરથી મળે છે.
અને પેલી વાત કે મૂળભૂત ધારણાઓ પર સવાલ ઉઠાવવા. કોપરનિકસે એ જ કર્યું ને. એમની પાસે નવો ડેટા નહોતો, પણ એમણે પ્રશ્ન અલગ રીતે પૂછ્યો.
હા, બિલકુલ. ક્યારેક આપણે જે માનીને ચાલીએ છે એના પર જ પ્રશ્ન કરવો પડે છે. અને છેલ્લું, નવા વિચારો રજૂ કરતી વખતે પેલી ઓસિયાન્ડરની પ્રસ્તાવના યાદ રાખવા જેવી છે. ક્યારેક ક્રાંતિકારી વિચારને ઓછા ધમકીભર્યા સ્વરૂપમાં રજૂ કરવાથી એનો ફેલાવો સહેલો બને છે.
ખૂબ રસપ્રદ મુદ્દાઓ છે. આખી ચર્ચા પછી તમારા માટે સૌથી યાદગાર વાત કઈ રહી?
મારા માટે તો, સાચું કહું તો, ઓવેન જિંજરિચે પેલી જૂની નકલો પર જે કામ કર્યું, એ જે રીતે એમણે પુસ્તકોની ભૌતિક સફર અને વાચકોની નોંધો દ્વારા ઇતિહાસને જીવંત કર્યો, એ અદ્ભુત છે. એ દર્શાવે છે કે વિચારો અમૂર્ત નથી હોતા, એ લોકો અને પુસ્તકો થકી જીવે છે, ફેલાય છે, બદલાય છે. આખી પ્રક્રિયા કેટલી માનવીય હતી.
હા, એ તો છે જ. અને મને સૌથી વધુ એ વાત સ્પર્શી ગઈ કે કોપરનિકસ પોતે કેટલા રૂઢિચુસ્ત હતા. એમનો ઈરાદો તો જૂના આદર્શને પાછો લાવવાનો હતો, પણ એનું પરિણામ એટલું ક્રાંતિકારી આવ્યું. ઇતિહાસ ખરેખર અણધાર્યા વળાંકોથી ભરેલો છે.
સારાંશમાં કહીએ તો, કોપરનિકસની વાર્તા એ માત્ર એક વૈજ્ઞાનિક સિદ્ધાંતની વાત નથી. એ ટેકનિકલ કુશળતા, દાર્શનિક હિંમત, સાંસ્કૃતિક સમાજ અને પેઢીઓ સુધી ચાલેલા સૈયારા પ્રયાસનું અનોખું મિશ્રણ છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવો વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.